अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तिनको स्वरूप जान राग तिभई जो भक्ति काल को नमाई स्तुति को चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नीतारम भीतारम कर्म भूभूताम ज्ञातारम विश्व तत्वानाम वंदे तदगुण लब्धे।
तत्वार सूत्र नामक मोक्ष शास्त्र ग्रंथ ऊपर रविवार नी पाठशाला मा आपणे आनी चर्चा प्रारंभ करी छे, जेमा हमणा सुधी पांच सूत्र नी चर्चा आपणे करी चुक्या छे। पांचमु सूत्र जे नाम स्थापना द्रव्य अने भाव निक्षेप ए संबंधी नुं जे सूत्र हतुं एनी आपणे चर्चा करी। એમાં આપણે ત્રણ નિક્ષેપનું સ્વરૂપ વિસ્તારથી જોયું હતું, ભાવ નિક્ષેપનું સ્વરૂપ બાકી છે એની થોડી ચર્ચા કરીને પછી આજે આપણે તત્વાર સૂત્રના પહેલા અધ્યાયનું અત્યંત માર્મિક સૂત્ર છે એ સૂત્ર આજે આપણે પ્રારંભ કરવાનું છે। એની પહેલા આ ભાવ નિક્ષેપની આપણે થોડી ચર્ચા કરીએ। આપણે ત્રણ વાક્ય બોલ્યા હતા, પહેલું કે सर्वांग आखी जे वस्तु छे द्रव्य पर्यायात्मक ए आखी वस्तु छे प्रमाण नो द्रव्य अने ए प्रमाण ना द्रव्य ने जानवा वालू ज्ञान ए प्रमाण ज्ञान ए प्रमाण ज्ञान नो अंश ए नई आखो आखो विस्तार आवानो छे। हवे छठा सूत्र मा प्रमाण अने नई नी चर्चा छे, तो ए प्रमाण नो अंश नई अने नई नो विषय ए निक्षेप। આ ત્રણ વાક્યને લઈને ચાલજો તો તમને બધી જ વાત સમજાશે। અગેન પ્રમાણ, નય અને નિક્ષેપ। હવે એ નિક્ષેપને આપણે શું એની વ્યાખ્યા કરી, નયનો વિષય એનું નામ નિક્ષેપ છે અને એ નિક્ષેપના જીનાગમમાં ચાર ભેદ આવ્યા છે। આજે ઘણો બધો વિષય લેવાનો છે એટલે થોડોક ઉપયોગની એકાગ્રતા રાખજો તો એક એક વાત સમજાશે। એમાં આપણે ત્રણ ભેદની ચર્ચા કરી, નામ સ્થાપના અને દ્રવ્ય, દ્રવ્ય નિક્ષેપ। નામ અને સ્થાપનાની બહુ ચર્ચા થઈ ગઈ છે, હું ઉપાડતી નથી, ને તો 10 મિનિટ એમાં વહી જશે એટલે તમે રિવાઇઝ કરી લેજો। દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ એની આપણે ચર્ચા કરીએ, કારણ કે બે કનેક્ટેડ છે। દ્રવ્ય નિક્ષેપમાં શું આવ્યું હતું કે પદાર્થને જે પદાર્થ છે એટલે કે જે નિક્ષેપ છે, જે જ્ઞેય પદાર્થ છે, એ પદાર્થને એની ભૂત યા તો એની ભાવિ ભૂત યા તો ભાવિ પર્યાયના આધારે એને વર્તમાનમાં જોવું। ભૂત જે પર્યાય થઈ ગઈ, ભાવિ જે પર્યાય હજી થઈ નથી, એ ભૂત અને ભાવિની પર્યાયોના આધારે, ભૂત અને ભાવિની પર્યાયના આધારે દ્રવ્યને કે પદાર્થને કે નિક્ષેપને કે જ્ઞેયને જેનો નિર્ણય કરવા બેઠા છે એ જ્ઞેયને ભૂત અને ભાવિની પર્યાયથી વર્તમાનમાં જોવો એનું નામ દ્રવ્ય નિક્ષેપ છે। હું એક ઉદાહરણના માધ્યમથી બધા નિક્ષેપને ઘટિત કરીશ। આ થયો દ્રવ્ય નિક્ષેપનો, આ થયું દ્રવ્ય નિક્ષેપનું સ્વરૂપ। અગેન ભૂત અને ભાવિ જે પર્યાય થઈ ગઈ, જેવી રીતના આપણે કહીએ ને કે નરકમાં હમણાં કોણ છે તો કે શ્રેણીક રાજા। અરે નરકમાં શ્રેણીક રાજા છે, કોણ છે? નરકમાં તો નારકીનો જીવ છે ભાઈ, હમણાં નારકીની અવસ્થામાં છે, વર્તમાન અવસ્થા નારકીની છે। તો આપણે કહીએ નરકમાં કોણ છે હમણાં તો કે શ્રેણીક રાજા, અને કોઈક એમ પણ કહી દે નરકમાં કોણ છે તો કે ભાવિના તીર્થંકર। તો ભાવિના તીર્થંકર છે નરકમાં, શ્રેણીક રાજા છે નરકમાં, રાજા નરકમાં હોય, તીર્થંકર નરકમાં હોય। ઉદાહરણના માધ્યમથી વસ્તુ ક્લિયર થઈ જાય તો કે નરકમાં તો વર્તમાન પર્યાયથી જુઓ, હવે ભાવ નિક્ષેપ પણ આમાં લઈ લઉં, વર્તમાન દશા જુઓ એની, વર્તમાન હાલ પ્રેઝન્ટ, સમજાય છે ને, વર્તમાન દશા જોવો તો એ નારકી નો જીવ છે ભાઈ. અને નારકી ના જીવ ને વર્તમાન દશાથી ન જોતા એ નારકી ના જીવ ને આપણે એમ કહીએ કે અરે આ તો શૈણિક રાજા, અરે આ તો પેલા તીર્થંકર મા પદ્મ. સમજાય છે? તો એને શૈણિક રાજા અને મા પદ્મ જોવું એ દ્રવ્ય નિક્ષેપ, અને એને નારકી નો જીવ જોવો એ ભાવ નિક્ષેપ. સરળ થઈ ગયું, એકદમ સરળ. નારકી નો જીવ જોવો એ ભાવ, વર્તમાનમાં જે અવસ્થામાં છે એ અવસ્થાથી એ દ્રવ્યને જોવો એનું નામ શું છે? ભાવ નિક્ષેપ. ચાલો આપણે ભાવ નિક્ષેપની પરિભાષા અને એની જે સ્લાઇડ છે 108 નંબરની સ્લાઇડ છે એમાં આપણે જો જોઈએ શું કહે છે. જો કેવલ ભાવ નિક્ષેપનું સ્વરૂપ છે, કેવલ વર્તમાન પર્યાયથી મુખ્યતા છે. અહીં ભાવ નિક્ષેપ, ભાવ વર્તમાન પર્યાયની મુખ્યતાથી પદાર્થ વર્તમાન જીસ દશા મેં હૈ, એ પદાર્થ વર્તમાન જે દશામાં છે ઉસે ઉસ રૂપ કહેના અને જાનના સો ભાવ નિક્ષેપ હૈ. શું વાત આવી? બે વાત, કહેના અને જાનના, માનના નહીં. ના સમજાયું? હા, કહેના અને જાનના. હમણાં એ વર્તમાન પર્યાય સહિત દ્રવ્યને જોવો, કહેવો, જાણવો એનું નામ ભાવ નિક્ષેપ છે. એ પર્યાય સહિત દ્રવ્યને એવો જ માની લેવો, એ માની લેવો એ મિત્રત્વ છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ઉપમા બી પોઈન્ટ પકડાયો? શું કીધું? વર્તમાન પર્યાય સહિત, અરે વર્તમાન નહીં, કોઈ પણ ભૂત ભાવિ કે વર્તમાન પર્યાય સહિત દ્રવ્યને એવો માની લઈએ તો એ મિથ્યાત્વ છે કે નહીં? ગુરુદેવશ્રી હજારો વાર પ્રવચનમાં આ વાત તો કરે છે કે તું રાગ રૂપે પોતાને માની લે છે. શું ચાલે છે હમણાં? 21-22 નંબરની ગાથા, 19 નંબરની ગાથા, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ રૂપે હું એમાં છું ને મારામાં છે, ખ્યાલ આવે છે? તો એ રૂપે માની લેવું એ મિથ્યાત્વ છે. પરંતુ વર્તમાન દશા રૂપે દ્રવ્યને જોવો, કહેવો, જાણવો, સમજાય છે? વર્તમાન દશા શું છે એ તરીકે દ્રવ્યને જોવો એનું નામ નિક્ષેપ છે, એનું નામ ભાવ નિક્ષેપ છે. આવી વાત ખ્યાલમાં? ચલો હવે આ થઈ ભાવ નિક્ષેપની વાત. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે બહુ સરસ. જૈસે સીમંદર ભગવાન વર્તમાન તીર્થંકર કે રૂપ મેં મહાવિદેહ ક્ષેત્ર મેં વિરાજમાન હૈ, ઉને તીર્થંકર કહેના ઓર જાનના. હમણાં આપણે કહીએ સીમંદર ભગવાન વિરાજમાન છે મહાવિદેહ ક્ષેત્રમાં, હાલમાં સીમંદર દશા છે, પણ એ સીમંદર દશા કાયમ રહેવાની છે? એ સીમંદર દશા ભૂતમાં હતી? એ સીમંદર દશા અનંતકાળ રહેવાની છે? ના, એ સીમંદર દશાનો તો અભાવ થઈ જશે ભાઈ. એ અરિહંત દશા છે, એ અરિહંત દશાનો અભાવ થઈ જશે અને સિદ્ધ દશા રૂપે આત્મા પરિણમી જશે. તો દશા તો બદલાય છે, દશા રૂપે આત્મા પરિણમે છે, પણ દશા રૂપે આત્મા થઈ નથી જતો. પરિણમ તો દેખાય છે પરંતુ એ રૂપે થઈ નથી જતો. આ તો જ્ઞાન કરાવે છે કે વર્તમાને આત્મા કઈ દશામાં છે, તો કે સીમંદર દશામાં છે, ભગવાનની દશામાં છે, અરિહંત દશામાં છે. એટલે માટે પૂજ્ય છે, આદર્શ છે, કાર્ય પરમાત્મા છે. તો એ દશાને જોઈને આપણે સુકામે દશાને જોવી, તો કે એ દશાને જોઈને આપણને અંદરથી થાય કે અરે પ્રભુ આવી દશા આપની પ્રગટ કેવી રીતે થઈ? તો એ દશાને જોઈને આપણે ક્યાં પહોંચીએ છીએ? તો કે એ કાર્યને જોઈને આપણે કારણમાં પહોંચીએ છીએ, કારણ સુધી પહોંચીએ છીએ કે એ દશાનું કારણ અંદરમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. તમે સમજાય છે? નરકની દશાને જોઈને આપણે શું નિર્ણય કર્યો? ઓહો, આત્માની વિરાધના કરીને જો કેવી દશામાં પહોંચી જાય છે જીવ, અને હું અગર આત્માની વિરાધના કરીશ અને મિથ્યાત્વનો અભાવ નહીં કરું તો આવી દશાઓ મારે પણ ધારણ કરવી પડશે. તો એ રીતે વૈરાગ્ય આવે, એ રીતે સ્વભાવનું જોર આવે, તત્વનો નિર્ણય થાય અને પર્યાયથી પાર એવા ભગવાન આત્માનો આશ્રય લેવાનો પુરુષાર્થ ઉપડે એની માટે આ દશાઓનું જ્ઞાન કરાવવામાં આવે છે. જે શૈણિક રાજાએ યશોધર મુનિરાજ ઉપર સર્પ નાખ્યો, મરેલો સર્પ ઉપસર્ગ કર્યો ભાવલિંગી સંત ઉપર, તો એ દશાને જોઈને આપણને શું યાદ આવે, આપણને શું લાગે, આપણને શું શીખ મળે? કે જો આ મુનિરાજ ઉપર ઉપસર્ગ કરવાના ફળમાં આ જીવે કેવા કર્મના બંધ કર્યા, અને એ જ જીવ એ જ બહુમાં સુલટી ગયો મહાવીર ભગવાનના સમોષણ, અરે ત્યાં ને ત્યાં જ મહાવીર ભગવાનના સમોષણમાં તો શાયિક સમ્યક તો થયું, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ તો મુનિરાજના ચરણોમાં થઈ ગઈ. તો આપણને શીખ મળે કે ઓહો, આ પૂર્વની દશા જો કેવી હતી અને આ વર્તમાન દશા જો પુરુષાર્થ ઉપર્યો તો આ વર્તમાન દશામાં જીવે પોતાનું કાર્ય કરી લીધું અને તીર્થંકર ગોત્રનું તીર્થંકર નામ કર્મનો બંધ કરી લીધું. આ દશાનું જ્ઞાન સમજાય છે? દશાનું જ્ઞાન કેમ કરાવે છે? તો એ રીતે આ ભાવ નિક્ષેપની ચર્ચા થઈ. હવે જો એની પાછળ જે છે એક ઉદાહરણના માધ્યમથી આપણે આની ચર્ચા પૂરી કરીએ અને પછી જે છઠ્ઠું સૂત્ર છે એ પ્રારંભ કરીએ. જો જે 123 નંબરની સ્લાઇડ છે ને એમાં જો ચારે નિક્ષેપની વાત કરી છે, જે બહુ સરસ વાત છે, બહુ માર્મિક આખું કન્ફ્યુઝન છે, પાંચમા સૂત્રનું કન્ફ્યુઝન છે. જો અહીંયા ધ્યાન આપો, મારી સામે જુઓ શું કે છે. સૂત્ર કા સિદ્ધાંત, જે આ સૂત્ર છે એનો સિદ્ધાંત શું છે, એમાં શું શીખ મળી આપણને. પહેલો પોઈન્ટ જો, ચાર પોઈન્ટ છે. જો પહેલો પોઈન્ટ શું છે, ભગવાન કે નામ નિક્ષેપ ઓર સ્થાપના નિક્ષેપ. નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપની ચર્ચા કરી ને, એ કોઈકનું કોઈક દ્રવ્યનું ઓળખાણ માટે નામ પાડ્યું, સમજાય છે. તો એવી રીતના નામ નિક્ષેપ, મહાવીર ભગવાન, સિમંદર ભગવાન, ખ્યાલ આવે છે. તો એ નામ અને સ્થાપના, તદાકાર અતદાકાર આપણે બધી ચર્ચા કરી સ્થાપના નિક્ષેપમાં. તો સ્થાપના કરી કે આ પ્રતિમામાં ભગવાનની સ્થાપના, આ ભગવાન તરીકે હવે પૂજ્ય છે તો એ ભગવાનની જે સ્થાપના કરી. તો નામ અને સ્થાપના નિક્ષેપ શુભ ભાવ કે નિમિત્ત હે, સેમા નિમિત્ત છે, છે કે નહીં. નામ અને સ્થાપના નિક્ષેપ સેમા નિમિત્ત છે, તો કે શુભ ભાવમાં નિમિત્ત છે. એ ભગવાનના દર્શન કરીને અંદરમાં પોતાના આત્માના દર્શન કરવાનો આખો પુરુષાર્થ ઉપડે એની માટે ભગવાનના દર્શન કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું જ સ્વરૂપ મારું છે. જે કાર્ય પરમાત્મા રૂપે આત્મા પ્રણમ્યો, ભગવાનનો આત્મા પ્રણમ્યો, એવા કાર્ય પરમાત્મા રૂપે હું પણ પ્રણમી શકું એવી મારામાં સામર્થ્ય છે એનું જોડ આવે. તો ખરેખર ભગવાનના દર્શન કે ભગવાનની સ્થાપના કરવી, પ્રતિમાઓની સ્થાપના કરવી, જીન મંદિર બંધાવવા, એ કોનું નિમિત્ત છે, શુભ ભાવનું નિમિત્ત છે. હવે આગળ બહુ બધી ચર્ચા આવવાની છે આપણે છઠ્ઠા સૂત્રમાં, એ બધી આપણે લેશું. જો શુભ ભાવ કે નિમિત્ત હે ઇસીલીએ વ્યવહાર હે, શું છે આ વ્યવહાર છે ને, શુભ ભાવનું નિમિત્ત છે એટલે માટે શું છે વ્યવહાર હે. હવે જો એની પછી જો બહુ સરસ છે, દ્રવ્ય નિક્ષેપ, નામ અને સ્થાપનાની વાત થઈ ગઈ, દ્રવ્ય નિક્ષેપ નિશ્ચય પૂર્વક વ્યવહાર હોને સે, થોડોક માર્મિક પોઈન્ટ છે આ, નિશ્ચય પૂર્વક વ્યવહાર હોને સે આપની શુદ્ધ પર્યાય થોડે સમય કે પશ્ચાત પ્રગટ હોગી યા સૂચિત કરતે હૈ. હવે શું કે છે, નિશ્ચય પૂર્વક વ્યવહાર બરાબર, દ્રવ્ય નિક્ષેપ. જેવી રીતના આપણે કહીએ કે આ જીવ સમ્યક દ્રષ્ટિ છે વર્તમાનમાં, હવે સાંભળજો, વર્તમાનમાં કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ છે એટલે સમ્યક દર્શન રૂપે પરણમ તો આત્મા વર્તમાન દશા રૂપે છે, સાંભળજો. હવે એને કેવી રીતના ફિટ કરી, તો ઠીક કે અચ્છા આ જીવને સમજ, જેવી રીતના ગઈકાલે શું હતું, ગઈકાલે શું હતું, કયો દિવસ હતો ગઈકાલે, હને 19 વર્ષે ઉલ્લસી આત્મલગન દિન રાત, વાત ગમે નહીં વિશ્વની પ્રભુ પામે જ હોય ની રાત રે, મંગળ દ્વાર ખુલ્યા રે, સ્વાનુભૂતિ ના દ્વાર આજ ખુલ્યા, મંગળ દ્વાર ખુલ્યા રે. તો શું થયું, તો કે એ આત્મા 19 વર્ષે, 19 વર્ષ કોના, દેહના, સમજાય છે. તો કે 19 વર્ષે આત્મા પોતાના નિજ પુરુષાર્થ દ્વારા પોતાના આત્મતત્વનું અવલંબન લેતા અંદરમાં અંતર્મુખ દશા પ્રગટ કરતા સમ્યક દર્શન રૂપે આત્મા પ્રણમ્યો. તો વર્તમાન દશા સમ્યક દર્શન રૂપે પ્રણમ્યો, બરાબર છે. હવે સમ્યક દર્શન રૂપે પરિણમ્યો તો હવે એનાથી શું સિદ્ધ થયું કે આ જીવે વર્તમાનમાં સમ્યકની પ્રાપ્તિ કરી, તો એનો મતલબ એ છે કે ભૂતકાળમાં એટલે કે પહેલાની પર્યાયોમાં સમ્યકત્વ પ્રગટ કરવાનો ઉગ્ર પુરુષાર્થ કર્યો હતો, તો એ પુરુષાર્થ વ્યવહાર સમ્યક દર્શન રૂપે પરમતો આત્મા નિશ્ચય, તો એ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર સૂચિત કરે છે કે આ જ આત્મા હવે સમ્યક રૂપે પરમ્યો, તો આ જ આત્મા આગળ મહાવ્રત અને અણુવ્રત મહાવ્રત આદિ ધારણ કરીને આ જ આત્મા આગળ સિદ્ધ દશામાં પહોંચવાનો છે. તો એ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર સિદ્ધ કરવા વાળો દ્રવ્ય નિક્ષેપ છે, ભૂત અને વર્તમાન, ભૂત અને ભાવિ. તો વર્તમાનમાં સમ્યક દર્શન, તો ભૂતકાળમાં કે ભાઈ પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક તો કહે, તીવ્ર અંદરમાં પુરુષાર્થ, ખ્યાલ આવે છે. ગઈકાલની ચર્ચા સાંભળી હતી ને, 2-4 કલાક તમે આમ ને આમ બેઠા રહીએ, આમ નામ ધ્યાનમાં બેઠા હોઈએ, પોતાના આત્માની ખોજ, પોતાના આત્માનું ચિંતન, પોતાના આત્માનું મનન, પોતાના આત્માનું ગોલન. ગુરુદેશની વાણીમાં સાંભળ્યું કે આત્મા મન વચન કાયથી પેલે પાર છે, સ્થાનક માં સંપ્રદાય માં આત્મા મન વચન કાયા થી પેલે પાર છે. હવે પેલે પાર છે એટલે ગોતવું તો પડશે ને કે મન વચન અને કાયા થી પેલે પાર છે, તો એની ખોજ, એની શોધ, એનું ચિંતન, એની ઉર્ધ્વતા, એનું રટન, એની મહિમા, એ સ્વરૂપ ને સમજવામાં ઉપયોગ ને લગાડવો, તો એ બધું શું છે? તો કે સમ્યક તો પહેલા નો પુરુષાર્થ છે. તો શું છે? તો કે સમ્યક તો થયું તો એ પૂર્વ નો જે પુરુષાર્થ અને જે પૂર્વ માં જે અભ્યાસ કર્યો એ વ્યવહાર નામ પામે. સમ્યક થયા બાદ હજીન સિદ્ધ દશા નથી આવી ત્યાં સુધી હજીન જે ભૂમિકા અનુસાર ઉપયોગ આત્મામાંથી બહાર આવશે ત્યારે અણુવ્રત, મહાવ્રત આદિ અંગીકાર કરવાનો વ્યવહાર નો વિકલ્પાત્મક ભાવ શુભ ભાવ આવશે કે નહીં કહો. તો એ શુભ ભાવ વ્યવહાર કોનો વ્યવહાર? તો કે સિદ્ધ દશા પ્રગટ થશે તો એની પહેલા, તો કે એની પહેલા મુનિ અવસ્થામાં હતા પ્રભુ, તો એની પહેલા વન જંગલ માં વિચરતા, એની પહેલા શુદ્ધ ઉપયોગમાં ઝૂલતા હતા, અંદરવાર ને બહાર આવ્યા ત્યારે આ પ્રકારના શુભાવ હતા. આખો માર્ગ સમજાય છે? અરે બોલો, આખો માર્ગ આવી ગયો. આખો માર્ગ અનુભૂતિ પહેલાનો, અનુભૂતિ, અનુભૂતિ પછી, અને અનુભૂતિ પછી જે માર્ગ પર ચાલીને સાધક દશા રૂપે પરણીને સાધ્ય દશા સુધી પહોંચ્યા, તો આ સ્થાપના દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ આપણને આ સમજાવે છે કે જીવની ભવિષ્યની સિદ્ધ પર્યાય આદિ જે પર્યાય સૂચિત છે, નિશ્ચિત છે, ખચિત છે, એને સૂચન કરવા વાળા બે નિક્ષેપ છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો આખો આ નિક્ષેપ નો વિષય પૂરો થયો. હવે આપણે જે આપણે શું કહેવાય, છઠ્ઠું સૂત્ર છે, છઠ્ઠું સૂત્ર પ્રારંભ કરીએ. એટલે બોલવું છે કે નથી? છઠ્ઠું સૂત્ર પ્રારંભ કરીએ. નિક્ષેપનું સ્વરૂપ સમજાયું, નિક્ષેપ. હવે નિક્ષેપની ચર્ચા છઠ્ઠા સૂત્રમાં છે. નિક્ષેપ, પ્રમાણ અને નહીં, આની જ આખી ચર્ચા છઠ્ઠા સૂત્રમાં. છઠ્ઠું સૂત્ર છે એક સૂત્ર, પણ એના ઉપર રામજી બાપુજીએ જે ટીકા લખી છે એ એટલી બધી વિસ્તારવાળી ટીકા, 29 પોઈન્ટ લખ્યા છે. હવે એક એક પોઈન્ટ લઈએ ને તો 29 લેક્ચર થઈ જાય, અને હવે અહીંયાથી પછી 29 લોકો પણ નહીં દેખાય. સમજાય છે? અગર 29 લેક્ચર છઠ્ઠા સૂત્ર પર લઈશ તો ડોન્ટ વરી, નહીં લો. ખ્યાલ આવે છે? પરંતુ એટલું બધું સરસ સૂત્ર છે, આપણે એ સૂત્ર પ્રારંભ કરીએ છીએ. જો છઠ્ઠું સૂત્ર જેમાં એનું હેડિંગ છે, હવે જોજો એનું હેડિંગ છે. આપણે થોડું ગ્રંથમાંથી આજે લેશું, તમને સ્લાઇડ પણ બતાવવામાં આવશે, પરંતુ જે વિષય છે ને, પહેલા તો આખો જે વિષય છે વિષયનો તમને પહેલા આપણે કહીએ ને કે સાર શું આવવાનો છે આખો વિષય છઠ્ઠા સૂત્રમાં, એની આપણે ચર્ચા કરીએ. જો હવે છઠ્ઠું સૂત્ર પણ જે સમ્યક દર્શન આદિ એટલે કે રત્નત્રયનો જે ભાવ છે અને તત્વને જાણવાનો જે ઉપાય એટલે અધિગમ, સમજાય છે? એ ઉપાય બતાવવા વાળું છઠ્ઠું સૂત્ર છે કે ભાઈ તત્વનો નિર્ણય, વસ્તુનો નિર્ણય કેવી રીતે થાય. તો પહેલા આપણે નિક્ષેપની ચર્ચા કરી, અને હવે આ સૂત્રમાં આપણે પ્રમાણ અને નયની ચર્ચા કરવાની. જે છઠ્ઠું સૂત્ર છે, પ્રમાણ નયર્ધિગમ સૂત્ર છે. પ્રમાણ નયર્ધિગમ, બરાબર છે? શું આવ્યા શબ્દ? ત્રણ, પ્રમાણ, નય અને અભિગમ. અભિગમ ત્રણ શબ્દ આવ્યા. ચલો જલ્દી જલ્દી હવે ઉપયોગ એકદમ એકાગ્ર લાગજો, હું બોલાવીશ તમે સાથે બોલજો. પ્રમાણ, નય અને અભિગમ. અધિગમ એટલે, અધિગમ એટલે જ્ઞાન. અધિગમ એટલે વસ્તુને જાણવાનો ઉપાય, વસ્તુને જાણવાનો ઉપાય. અધિગમ એટલે વસ્તુને જાણવાનો ઉપાય. કોના વડે વસ્તુ જણાય છે, સેના વડે વસ્તુ જણાઈ શકે, વસ્તુનો નિર્ણય થઈ શકે, તો કે પ્રમાણ અને નય દ્વારા. કોના દ્વારા? બોલો બોલો જલ્દી. અરે આ પાઠશાળા છે, બધાએ બોલવાનું છે, જોશથી બોલો. પ્રમાણ અને નય દ્વારા વસ્તુનો નિર્ણય થાય છે, બરાબર છે? તો ત્રણ શબ્દ આવ્યા, પ્રમાણ, નય અને અધિગમ. અધિગમ એટલે જ્ઞાન, અધિગમ એટલે જાણવાની પદ્ધતિ કહો, જાણવાનો ઉપાય કહો, બરાબર? હવે જુઓ, હવે અહીંયા શું કે છે આપણે અહીંયા પહેલા જોવા, એક અર્થ છે. અર્થ સમ્યક દર્શન આદિ રત્નત્રય અને જીવાદિ તત્વોનું અધિગમ એટલે જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. આવી ગયું સૂત્રનો સાર? સૂત્રનો સાર સમજાયો? પ્રમાણ અને નય બે સાધન, એ બે સાધન દ્વારા શું થાય છે? તો કે વસ્તુનો નિર્ણય થાય છે, બરાબર છે? કઈ વસ્તુનો? તો કે છે કે આત્મતત્વનો. કઈ વસ્તુ નો? તો કે રત્ન ત્રય નો. કઈ વસ્તુ નો? તો કે સાત તત્વ નો. કઈ વસ્તુ નો? તો કે છ દ્રવ્ય નો. કોઈ પણ વસ્તુ નો નિર્ણય પ્રમાણ અને લય દ્વારા થશે. છ દ્રવ્ય લઈ લો, સાત તત્વ લઈ લો, દ્રવ્ય ગુણ પર્યાય લઈ લો, ખ્યાલ આવે છે? કોઈ પણ પદાર્થ, વસ્તુ, તત્વ, દ્રવ્ય, એનો નિર્ણય કોના દ્વારા થાય? પ્રમાણ અને લય દ્વારા. અરે સમજાય છે? બરાબર. હવે આપણે આજે શું કરવાનું છે? સૌથી પહેલા હું થોડાક શબ્દ બોલું છું, ઇમ્પોર્ટન્ટ શબ્દો ઓફ ધ સૂત્ર. એક તો આવશે, વિસ્તારથી ચર્ચા આવશે પ્રમાણની. ખ્યાલ આવે છે? પ્રમાણના મારી પાસે 21 પોઈન્ટ છે. પ્રમાણ નો જે આખો વિષય છે એના મારી પાસે 21 પોઈન્ટ છે ડિટેલ વાળા. આપણે એની ચર્ચા કરશું. હવે સાંભળો, પેલા શબ્દ બોલું છું, કયા કયા શબ્દ આવવાના છે. પ્રમાણ, પછી નયના પણ 25-26 પોઈન્ટ છે, એની ચર્ચા કરશું. પ્રમાણ અને નયની આજે આપણે ચર્ચા કરવાની છે વિસ્તારથી. એના પછી એક શબ્દ આવશે યુક્તિ. શબ્દ ખાલી બોલું છું, ઇમ્પોર્ટન્ટ વર્ડ ખાલી સૂત્રના, પ્રમાણ, નય અને યુક્તિ. અને એના પછી આખો એક વિષય છે, ઇન્ડિવિજ્યુઅલ આખો એક વિષય સૂત્રમાં આપણે રામજી લાલાએ લીધો છે, એ છે સમ્યક એકાંત અને મિથ્યા એકાંત. અને સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, ચાર શબ્દ. જલ્દી બોલો, ચાર શબ્દ કયા આવ્યા? બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે આખો આ. આમાં એટલા બધા ઉદાહરણના માધ્યમથી આખી જે વસ્તુની વ્યવસ્થા અને જે બંધારણ છે અને કાંતમય વસ્તુ આખી જે છે એને આખી શ્યાદવાદ શૈલીથી સમજાવે છે. બરાબર છે? કયા ચાર શબ્દ કયા એવા? સમ્યક એકાંત, મિથ્યા એકાંત. એકાંતના બે ભેદ અને અનેકાંતના બે ભેદ. એકાંતના બે ભેદ કયા? સમ્યક અને મિથ્યા. અને અનેકાંતના બે ભેદ કયા? સમ્યક અને. કન્ફ્યુઝ નહીં થતા, લખતા જજો, ચાર્ટ બનાવતા જજો. હું જે રીતે તમને કહું એ રીતે તમે સાંભળીને બરાબર સમજતા જશો તો તમને સૂત્ર સમજા. ચલો, પાંચ શબ્દ થઈ ગયા. કયા કયા? પાંચ નહીં, વધારે થયા. પ્રમાણ, નય, યુક્તિ અને પછી આ ચાર શબ્દ થયા. બરાબર છે? એટલે કેટલા થયા? સાત શબ્દ થયા. હવે આપણે એક 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 લઈએ. જો સૌથી પહેલા આપણે પ્રમાણની ચર્ચા કરીએ. પ્રમાણ કોને કહેવાય? હવે આપણે એમાં પોઈન્ટ વાઇઝ જઈએ છે. આખો પ્રમાણનો તમારો ચેપ્ટર તૈયાર થઈ જશે. પ્રમાણ ઉપર નિબંધ લખવાનું કોને તો તમને આવડવું જોઈએ, એની સરસ ચર્ચા છે. ચલો ચાલુ કરીએ છીએ. પ્રમાણની પહેલા તો પરિભાષા. એટલી બધી સરસ પરિભાષા છે, એટલું બધું સરસ સ્વરૂપ છે. સ્વરૂપ સાંભળતા જ મોંના મૂળિયા હલવા બનશે, અગર સાચા અર્થને સાચા ભાવથી સાંભળશું તો. સૌથી પહેલા પ્રમાણની પરિભાષા, એ પ્રમાણ કોને કહેવાય છે. જો ટીકાથી વાંચું છું, પુસ્તકમાંથી વાંચું છું એટલે તમને ખ્યાલ આવે, તમે ઘરે જઈને પણ જોઈ શકો. પ્રમાણ જ્ઞાન એટલે, હવે સૌથી પહેલા પ્રમાણ અને નહીં એ કોના ભેદ છે? વેરી ગુડ, સમજજો એક એક વાત. પ્રમાણ અને નહીં એ જ્ઞાનના ભેદ છે. જ્ઞાનની જાણવાની પદ્ધતિનું નામ પ્રમાણ અને નહીં છે. વસ્તુને જાણવાની પદ્ધતિ, જે જ્ઞાન જાણે છે, કઈ રીતે જાણે છે? તો કે પ્રમાણ અને નહીં દ્વારા વસ્તુને જાણે છે અને પોતાના પ્રયોજનની સિદ્ધિ કરે છે. જાણીને શું કરે છે? પ્રમાણ અને નહીંથી વસ્તુને જાણીને શું કરવાનું છે? પ્રમાણ અને નહીંથી વસ્તુને જાણીને પ્રયોજનની સિદ્ધિ, અર્થે પ્રમાણ અને નહીં દ્વારા વસ્તુનો નિર્ણય થાય છે. વસ્તુનો નિર્ણય કરવા બેઠા છે, પ્રયોજનની સિદ્ધિ કરવી છે, દુઃખને ટાળવું છે, સુખી થવું છે, ભવભ્રમણનો અંત લાવવો છે. તો જે વસ્તુના આશ્રયથી ભવભ્રમણનો અંત આવશે, સુખની ઉપલબ્ધિ થશે, સુખના ફુવારા ફૂટશે, એ વસ્તુનો નિર્ણય કરવો પડશે કે નહીં, કે કઈ વસ્તુના આશ્રયથી મને સાચું સુખ મળશે. પોઈન્ટ ખ્યાલમાં છે? પરદ્રવ્યનું તો અવલંબન અનાધિકારથી લીધું, પરંતુ એક સમય માટે પણ સુખની પ્રાપ્તિ નથી થઈ. તો હવે અહીંયા જે માર્ગ મેળ્યો છે, સાચો માર્ગ મેળ્યો, સનાતન માર્ગ મેળ્યો, વિતરાગ માર્ગ મેળ્યો, અને આ માર્ગ ઉપર અનંત જીવ ચાલીને સિદ્ધ દશાને સુખની અવસ્થા પ્રગટ કરી, એ માર્ગ અને એ વસ્તુ મળી છે. તો એ વસ્તુનો નિર્ણય કરવા બેઠા છે. વસ્તુ છે, વસ્તુનો નિર્ણય કરવા માટેનું જ્ઞાન છે, સંગની પંચેન્દ્રિય છે કે નહીં, જ્ઞાનમાં યોગ્યતા છે કે નહીં વસ્તુનો નિર્ણય કરી શકીએ. આપણા જ્ઞાનમાં યોગ્યતા, ઉઘાડ જ્ઞાનમાં યોગ્યતા છે કે સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરી શકીએ, ઉદાર જ્ઞાનમાં યોગ્યતા છે સૌની પંચેન્દ્રિય જીવોમાં કે અંદરમાં જે વસ્તુ છે એ વસ્તુનો નિર્ણય કરીને જેવી વસ્તુ છે એવી વસ્તુનો અંદરમાં નિર્ણયપૂર્વક અનુભવ કરીએ એવી સામર્થ આપણા જ્ઞાનમાં છે કે નહીં બોલો. અરે થાકી ગયા લાગો છો, યા તો નથી સમજાતું, યા તો બોર થાવશો, યા તો કંટાળો આવે છે, યા તો એમ થાય છે કે આ શું લઈને બેઠા છો રોજ, પ્રમાણ નહીં પ્રમાણ નહીં, માથું દુખી ગયું છે. બોલો ખ્યાલ આવે છે? તો બહુ સમજવા જેવો સૂત્ર છે, બહુ માર્મિક સૂત્ર છે. ખ્યાલ આવે છે? તો અહીંયા વસ્તુ એક યાદ રાખજો, એક જ્ઞાનમાં ખ્યાલમાં રાખજો કે વસ્તુના નિર્ણય માટે એક પ્રમાણ અને નવી સાધન છે, એના દ્વારા જ્ઞાન વસ્તુનો નિર્ણય કરીને પ્રયોજનની સિદ્ધિ કરે. પ્રયોજનની સિદ્ધિ ન કરી તો ન તે પ્રમાણથી વસ્તુને જાણી અને ન તે નયથી વસ્તુને જાણી. તે કઈ જાણ્યું જ નથી આચાર્ય કે અગર પ્રયોજનની સિદ્ધિ ન થઈ તો એક પ્રયોજનની સિદ્ધિના લક્ષ્ય આ સૂત્ર બનવાનું છે. ચલો પહેલી વાત, પ્રમાણ કોને કહેવાય? વાત થઈ ગઈ કે એ નયના અરે જ્ઞાનના પ્રકાર છે. જ્ઞાન વસ્તુને જેવી રીતે જાણે છે એ જાણવાની પદ્ધતિનું નામ પ્રમાણ અને નય છે, બરાબર. હવે વ્યાખ્યા જો, વ્યાખ્યા છે પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા, પ્રમાણની વ્યાખ્યા. સાચા જ્ઞાનને, શું ગજબની વ્યાખ્યા છે, સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને, પ્રમાણ જ્ઞાન સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને, અર્થાત સમ્યક જ્ઞાનને પ્રમાણ કહે છે. વાહ વાહ, કેટલી વાત આવી જલ્દી? ત્રણ. સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને અને સમ્યક જ્ઞાનને શું કહે છે? પ્રમાણ જ્ઞાન કહે છે. આવું પ્રમાણ જ્ઞાન, આવું નિર્દોષ જ્ઞાન, આવું સાચું જ્ઞાન આપણે એક સમય માટે પણ પ્રગટ નથી કર્યું. થયું છે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું છે? એટલે બહુ સરસ ટીકામાં વાત આવી છે કે પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય એની પહેલા જે પણ બધું જ્ઞાન છે એ પ્રમાણાભાસ છે. નય જ્ઞાન પ્રગટ થાય એની પહેલા જે પણ બધું જ્ઞાન છે એ નયાભાસ છે. નયાભાસ છે. અને અગર જે જીવ પ્રમાણ જ્ઞાન પ્રગટ કરે છે તો એની પહેલા એ પ્રમાણનો અભ્યાસમાં હતો, પ્રમાણ જ્ઞાનના અભ્યાસમાં હતો અને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. નય જ્ઞાનના અભ્યાસમાં હતો અને નય જ્ઞાન પ્રગટ થયું. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અને અગર નથી પ્રગટ કરતો તે બધો આભાસ છે. પ્રગટ નથી કરતો તો આભાસ, નહીં જ્ઞાન અને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું તો અભ્યાસ. ન સમજાય? શું કીધું જલ્દી? અગર પ્રમાણ જ્ઞાન ને નહીં જ્ઞાન, પ્રમાણ જ્ઞાન અને નહીં જ્ઞાન અનુભવના કાળમાં પ્રગટ થાય. બહુ ઇમ્પોર્ટન્ટ વાત. અનુભવના, અનુભવ, અનુભૂતિના કાળમાં, અનુભૂતિના કાળમાં સાચું પ્રમાણ જ્ઞાન, આ નિર્દોષ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન, આ પ્રમાણ જ્ઞાન, આ સાચું જ્ઞાન અનુભૂતિના કાળમાં પ્રગટ થાય. તો અનુભૂતિના કાળમાં જે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું તો એની પહેલા શું કરતો હતો? તો કે પ્રમાણનો અભ્યાસ કરતો હતો એવો આરોપ આવશે. અને અગર પ્રમાણ જ્ઞાન પ્રગટ ન થયું તો એ બધું જ્ઞાન કેવું? આભાસમાં, અભ્યાસ અને આભાસ. સમજાયું? આ તો હમણાં ખ્યાલમાં આવ્યું, મેં ઘરે નહોતું વિચાર્યું. પોઈન્ટ સમજાય છે? જે પર્યાયની યોગ્યતા, જ્ઞાનની યોગ્યતા કેવી છે? પોઈન્ટ સમજાયું? તો અભ્યાસ અને આભાસ. હમણાં આપણે અભ્યાસમાં છે કે આભાસમાં? બોલો કેટલા કોન્ફિડન્ટ ના? આમ કોન્ફિડન્ટ કેટલો? વિચાર્યા વગર આભાસમાં છે. કોઈક તો બોલો કે અભ્યાસમાં છે. દેવ છે અભ્યાસ અને આભાસ. ચલો, અરે થોડું કોન્ફિડન્ટ તો હોવો જોઈએ ને. એકદમ કેમ આમ આપણે આમ પોતાના દીન? અમે તો આભાસમાં છે. જે થવું તો આભાસમાં છે. અભ્યાસમાં આવું છે કે નહીં? અભ્યાસમાં આવીને એ પ્રમાણ જ્ઞાન પ્રગટ કર્યું, આ નિર્દોષ જ્ઞાન. શું આવી પ્રમાણ જ્ઞાનની ત્રણ વાત જલ્દી? સાચું જ્ઞાન, નિર્દોષ જ્ઞાન, સમ્યક જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન. કેટલી સરસ વ્યાખ્યા છે બોલો. સાચા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને, સમ્યક જ્ઞાનને પ્રમાણ કહે છે. હવે જો બીજો પોઈન્ટ, પ્રમાણ જ્ઞાનનો બીજો પોઈન્ટ, પરિભાષાનો બીજો પોઈન્ટ ને જો શું કે છે. ના, પરિભાષા થઈ ગઈ, પરિભાષા થઈ ગઈ. હવે બીજો પોઈન્ટ કે એ જે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન કેવી રીતે જાણે છે. અને ત્રીજો પોઈન્ટ છે પ્રમાણ જ્ઞાન કોને કોને જાણે છે. જલ્દી જલ્દી, પહેલા આવી પરિભાષા, સેકન્ડ કેવી રીતે જાણે છે, અને હવે પછી છેલ્લે આવશે તો કે કોને જાણે છે. તો કે કેવી રીતે જાણે છે અને કોને જાણે છે? તો કે પ્રમાણ જ્ઞાન, હવે સાંભળજો, જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, જે નિર્દોષ જ્ઞાન પ્રગટ થયું એ કોને જાણે છે? તો કે પોતાને, પોતાને અને પર પદાર્થોને, સ્વને અને પરને, જે સ્વરૂપે
છે એ સ્વરૂપે જાણે એનું નામ પ્રમાણ જ્ઞાન. ભિન્ન ભિન્ન જાણે તો બરાબર, પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને સમ્યક જ્ઞાન એટલે સ્વ અને પરને ભિન્ન જાણશે, ભિન્ન જાણશે, સ્વને સ્વરૂપે જાણશે, પરને પર રૂપે જાણશે, સ્વને સ્વરૂપે જાણીને સ્વમાં અહમ કરશે, પરને પર રૂપે જાણીને પરમાં પરત્વ કરશે. ના સમજાયું? જલ્દી જલ્દી જલ્દી, આપણે ઉદાહરણ હમણાં લીધું હતું, ઉદાહરણ હમણાં સમય સારીના લેક્ચરમાં ઉદાહરણ લીધું હતું કે નહીં? જલ્દી બોલો. સ્કૂલ માંથી છોકરાઓ છૂટ્યા, ઉદાહરણ લીધું હતું, સ્કૂલ માંથી બધા બાળકો છૂટ્યા અને મમ્મી જે ઉભી છે, બધી ફ્રેન્ડ્સ, મમ્મી જે બધા ફ્રેન્ડ સાથે વાત કરો છે. બહુ સરળ ઉદાહરણ છે, ઉદાહરણમાં કઈ બહુ મોટી વાત નથી, પરંતુ સમજવા જેવી વાત છે કે બધા ફ્રેન્ડ સાથે વાત કરે છે. હવે બાય મિસ્ટેક વાત કરતા કરતા, વાત અહીંયા કરે છે, છોકરા અહીંયા ઉભા છે, અને બાય મિસ્ટેક પોતાના દીકરાના ફ્રેન્ડ નો હાથ પકડી લીધો. શું પકડ્યું? ફ્રેન્ડ નો, પોતાના દીકરાના ફ્રેન્ડ નો હાથ પકડ્યો, અને હાથ પકડીને ઓ સોરી સોરી બેટા સોરી સોરી, ચેક 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 ચેક, શું થયું? આ શું થયું? આ જલ્દી શું થયું બોલો, શું થયું? તો છે કે જે પોતાનો દીકરો નહોતો એમાં પરત્વ ભાવ હોવાના કારણે હાથ છૂટી ગયો, જે પોતાનો દીકરો હતો એમાં સ્વભાવ હોવાના કારણે હાથ પકડી લીધો. આનું ગ્રહણ, આનો ત્યાગ, આ મુખ્ય, આ ગોળ, આવું બધું આવડે ને? આવું બધું અમને કહો, આવું બધું સમજાય તો કેવું સરસ, કેવું સરસ થઈ જાય છે. પોઈન્ટ ખ્યાલમાં છે. એક 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 પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન પ્રગટ થતા પરમાં પરત્વ અને સ્વમાં સ્વબુદ્ધિ આવતા વાર નહીં લાગે. આને કહેવાય પ્રમાણ જ્ઞાન. પોઈન્ટ સમજાયું? તો પ્રમાણ જ્ઞાન કોને જાણે છે? જો બીજો પોઈન્ટ બહુ સરસ આવ્યો ને, શું આવ્યો? કે અનંત ગુણ યા ધર્મના સમુદાય રૂપ પોતાનું તથા પર વસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પરનું પણ સ્વરૂપ, આ પુદગલ, આ શું છે? આ શું છે? માઇક. શું છે? ખ્યાલ આવે છે? માઇક કેશું ને? અને કેવું છે? સારું છે કે ખરાબ? ના, હવે સારું ચાલે છે, અમે વચ્ચે તો પડી જતું. અરે ભાઈ પડી નહીં જા ભાઈ, પોઈન્ટ સમજાય છે? તો કેવી રીતના જોઈએ છે આપણે? તો કે પરને, પરને એના સ્વભાવથી જોવો, એના મૂળ સ્વભાવથી જો. તો કે ભાઈ આ બધી અવસ્થાઓ છે, પરંતુ મૂળ સ્વભાવથી જો તો ખરેખર તો આ શું છે? તો કે પુદગલ છે. અને પુદગલ છે માત્ર એટલું નહીં, પુદગલ છે. પ્રમાણ જ્ઞાન કેવી રીતના જાણશે? પુદગલ છે એમ તો જાણશે, પરંતુ આ પુદગલ મારું નથી, આ પુદગલનો હું કરતા નથી, આ પુદગલમાં સુખ બુદ્ધિ નથી, આ પુદગલ મારા કારણે નથી, હું આ પુદગલના કારણે નથી. 19 નંબરની વાત આ જોઈ લો, ચાલી કે નહીં? હમણાં બોલો, આ મારા રૂપે નથી, હું આના રૂપે નથી, હું આનો નથી, આ મારો નથી, આમાં હું નથી, આ મારામાં નથી, હું આનો કરતા નથી, હું આનો ભોગતા નથી, આમાં સુખ નથી, આમાં દુઃખ નથી, આ ભિન્ન છે, હું ભિન્ન છું. આવું જાણવા વાળા જ્ઞાનને, નિર્દોષ જ્ઞાનને, સમ્યક જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવી? વાત ખ્યાલ આવી એકદમ બરાબર? બરાબર. તો જો આવી વાત, અનંત ગુણ્યા ધર્મના સમુદાય રૂપ પોતાનું, એટલે આનો મતલબ એ થયો કે અનુભવના કારણ, આપણે શું વાત કરી? અનુભવના કારણમાં પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય. તો જયારે અનુભવના જ્ઞાનમાં, અનુભવના કાળમાં પોતાના આત્માનો આશ્રય લીધો, ખરેખર પોતાનું સ્વરૂપ જીવું છે એવા સ્વરૂપનું અંદરમાં વેદન થયું, એ સ્વરૂપમાં બધી જ પ્રણતિ સર્વગુણાંશ સમ્યક બધી જ પ્રણતિ અંદરમાં ઠરી, અને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થયું, પોતાના અકર્તા સ્વરૂપનું જ્ઞાન થયું, વેદન થયું, શ્રદ્ધાન થયું, અનુભવ થયું, આચરણ સમસ્ત પર્યાય અંદરમાં ઢળી ગઈ, અંદરમાં અભેદ થઈ, અંદરમાં લીન થઈ, અંદરમાં ઠરી, જયારે પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થયું ત્યારે જ એને ખરેખર પરનું કહો, પર્યાયનું કહો, નિશ્ચય વ્યવહારનું સાચું જ્ઞાન કહો, નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન કહો, ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ કોને હોય કે જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું હોય, જેને પોતાની ખબર છે એને ખરેખર છોએ દ્રવ્યના સ્વરૂપની ખબર છે, જેને પોતાનો અનુભવ કર્યો એને સાત તત્વનો નિર્ણય છે, જેને પોતાનું અવલંબન દ્રવ્યનું સ્વરૂપ જાણ્યું એને સાચા અર્થમાં પર્યાયનું સ્વરૂપ જાણ્યું, એક તત્વ એટલે જીવ તત્વનું અવલંબન લીધું તો એને સાતે તત્વનો નિર્ણય થયો. આઈ હોપ આઈ એમ ક્લિયર. તમને ખ્યાલ આવે છે ને પ્રમાણ જ્ઞાન? કોને જાણે છે? તો કે પોતાને અને પરને. કેવી રીતે? તો કે જેમ છે એમ. પોતામાં સ્વબુદ્ધિ, પરમાં પરત્ય બુદ્ધિ. અને હજી ત્રીજો પોઈન્ટ, પ્રમાણયાન કેવી રીતે જાણે છે? તો કે સર્વાંગ આખી વસ્તુને જાણે. ત્રીજો પોઈન્ટ, પ્રમાણયાન કેવી રીતે જાણે છે? તો કે સર્વાંગ આખી વસ્તુને જાણે છે. દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુનું એકી સાથે જ્ઞાન થવું, એનું નામ શું છે? તો કે એનું નામ પ્રમાણ જ્ઞાન છે. જો પ્રમાણ વસ્તુના સર્વ દેશને, બધા પડખાને ગ્રહણ કરે છે, જાણે છે. બધા જ પડખાને કેવી રીતે જાણે છે? કે જે પડખાનું જેવું સ્વરૂપ છે એ રીતે જાણે છે. પર્યાયનું સ્વરૂપ પર્યાયના સ્વરૂપ તરીકે જાણે છે. કે પર્યાય કેવી છે? તો કે ક્ષણિક છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? વસ્તુમાં દ્રવ્ય સ્વભાવનો પડખો કેવો છે? સ્વીકાર છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? શુદ્ધ છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? અવલંબન લેવા યોગ્ય. પર્યાય સ્વભાવ જાણવા યોગ્ય. પર્યાય કેવી છે? ક્ષણિક છે. પર્યાય કેવી છે? અનિત્ય છે. પર્યાય કેવી છે? આશ્રય કરવા યોગ્ય ઉપાદેય નથી. દ્રવ્ય સ્વભાવ કેવો છે? આશ્રય કરવા યોગ્ય ઉપાદેય. પરદ્રવ્ય તો મારાથી ભિન્ન, પર્યાય તો એક સમયની, દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ. આવી રીતને સર્વાંગ બધા જ પદાર્થોનું જ્ઞાન થવું, એનું નામ પ્રમાણ જ્ઞાન છે. આપણને છે? બોલો. નથી ને? કેમ? કારણ કે વિકલ્પમાં કે ધારણામાં કે જીનવાણી કે ગુરુવાણીના માધ્યમથી તો જાણ્યું, પરંતુ જાણીને હવે જે અંતરંગ પુરુષાર્થ ઉપડવો જોઈએ અને જે પરત્વ પર પદાર્થમાં પરત્વ બુદ્ધિ પર્યાયનું લક્ષ્ય છોડીને અંદરમાં દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરશે અને એનો આશ્રય લેશે, ત્યારે જ ખરેખર પ્રમાણ જ્ઞાન પ્રગટ. તો એ હવે પુરુષાર્થ અંદરમાં આપણે બધાએ ઉપાડવાનો છે. ઉપડશે? વિશ્વાસ છે? આ ભાવમાં કે પછી? બોલો. હમણાં થઈ શકે પ્રમાણ જ્ઞાનનો જન્મ? હમણાં? તો કે હા, હમણાં અહીંયા બેઠા જીવ અગર પોતાના આત્માનું અવલંબન લે તો હમણાં પ્રમાણ જ્ઞાનનો જન્મ થશે. નહીં, જ્ઞાનનો જન્મ, મોક્ષ માર્ગની શરૂઆત, સાધક દશાની શરૂઆત હમણાં વર્તમાનમાં થઈ. ખાલી એના પુરુષાર્થને ઉપાડવાની વાત છે. ખાલી અંદરમાં નિર્ણય કરવાની વાત છે. સાત તત્વનો નિર્ણય અંદરમાં થશે અને પોતાના તત્વની અપાર અંદરમાં મહિમા હશે. અપાર રૂચિ, અપાર મહિમા, અને અંદરમાં એનું સ્વરૂપ જેમ જેમ ખ્યાલમાં આવશે તો ઉપયોગ એમાં ઠરકાવ. જેમ જેમ સ્વરૂપ ખ્યાલમાં આવે છે પણ એ રૂચિપૂર્વક એમાં આપણે એકત્વ નથી કરતા, એટલે મને કાર્ય નથી. બહુ આખો પ્રયોગાત્મક આખો વિષય છે આ સૂત્ર. થયું? ચાલો હવે આપણે પ્રમાણ જ્ઞાનની વધારે વાતો લઈએ. પહેલા આપણે ત્રણ વાત લઈ લીધી. એક વાત લીધી પરિભાષા, બીજી વાત લીધી કોને જાણે છે, ત્રીજી વાત લીધી શું જાણે, કેવી રીતે જાણે છે, કેટલું જાણે છે. તો કે સર્વાંગને જાણે છે. બરાબર છે? હવે જો ચોથી વાત, પ્રમાણ જ્ઞાનનો, હવે આપણે ઘણા બધા પોઈન્ટ લઈ લીધા, રિપીટ થશે તો જોઈ લેજો. પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવના કાળમાં થાય છે. કેવી રીતે થાય? અનુભવના કાળમાં પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવના. આ વિષય મારો ફેવરેટ છે એટલે ઘણી બધી વાર લઈ લીધો છે એટલે ઘણા બધાને તો મળે હશે. પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવના કાળમાં જાય. પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુને જાણવું, એનું નામ પ્રમાણ જ્ઞાન. સર્વાંગે તો પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવના કાળમાં કેવી રીતે થાય? કેવી રીતે થાય? ચંદ્રેશને પકડાય છે ને, પોતાના દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય અનુભવના કાળમાં. ચલો જલ્દી જલ્દી અનુભવના કાળને ઇમેજિન કરો. એમ વિચારો કે અનુભવના કાળમાં કોઈ જીવ હોય અને એની પ્રગતિ હોય તો કેવી દશા હશે અંદરમાં? તો કે પોતાના દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કોનું? બોલો બોલો મારી સાથે જલ્દી. પોતાના દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય, બધેથી ઉપયોગ હટીને પોતાના દ્રવ્ય સ્વભાવનો આશ્રય, દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય. હું દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છું એવી અંદરમાં અવમબુદ્ધિ, એવો પુરુષાર્થ, એવો નિર્ણય. દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય અને દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય થતા, એમાં એકત્વ થતા, એમાં ઠરતા, એમાં અહમબુદ્ધિ થતા પર્યાયમાં શું થશે? તો કે પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો જન્મ ક્યારે થશે કે પછી થશે? જલ્દી બોલો. એક ક્ષણે થશે કે પછી થશે? નિર્ણય થતા કે આ બાળક મારો નથી તો હાથ એ ક્ષણે છૂટ્યો કે પછી છૂટ્યો? આ મારો છે તો હાથ એ ક્ષણે પકડ્યો કે પછી પકડ્યો? એવી રીતના અહીંયા દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય થતા અતિન્દ્રિય આનંદનો જન્મ થયો. તો અતિન્દ્રિય આનંદ પર્યાયમાં થાય કે દ્રવ્યમાં પ્રગટ થાય? પર્યાયમાં. તો પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો, એનું વેદન અને દ્રવ્ય સ્વભાવનો આશ્રય, દ્રવ્ય સ્વભાવ નું લક્ષ, પર્યાય માં અતિન્દ્રિય આનંદ નું વેદન, તો દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુ ને અનુભવ ના કાળ માં જાણે છે, તેથી અનુભવ ના કાળ માં પ્રમાણ જ્ઞાન નો જન્મ થાય. હાર્ડ પડે છે જેમ આજે બધાના ચહેરા એટલે અનુભવ માં વયા ગયા છો કે પ્રયત્ન કરો છો કે શું થાય છે? વેરી ગુડ, તો બહુ સરસ, તો કાર્ય કરીને આવજો બહાર. પોઈન્ટ ખ્યાલ ના આવે છે? હવે તમે કહેશો આ પ્રમાણ જ્ઞાન નો જન્મ, તો કે અનુભવ ના કાળ માં થાય છે. ચલો હવે આગળ. હવે પ્રમાણ જ્ઞાન, હવે પ્રશ્ન, પ્રમાણ જ્ઞાન અનુભવ થી બહાર આવે, અનુભવ માંથી જીવ બહાર આવ્યો પછી એનું પ્રમાણ જ્ઞાન ચાલુ હોય કે બંધ થઈ જાય? વિચારીને બોલજો. અનુભવ માંથી બહાર આવ્યો પછી એનું પ્રમાણ જ્ઞાન ચાલુ છે કે બંધ થઈ ગયું? બંધ થઈ ગયું કે ચાલુ છે? અરે એ ધારા વાળે હવે પ્રમાણ જ્ઞાન ચાલુ છે. આપણે પહેલા શું વાત કરી? પ્રમાણ જ્ઞાન એટલે નિર્દોષ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એટલે સાચું જ્ઞાન. તો હવે ભેદ વિજ્ઞાન થઈ ગયું. સ્વમાં સ્વબુદ્ધિ, પરમાં પરત્વ બુદ્ધિ. અરે સ્વમાં સ્વબુદ્ધિ થઈને પરમાં પરત્વ બુદ્ધિ થઈ ગઈ. પ્રભુ દ્રવ્ય સ્વભાવને જાણ્યો એટલે એને ખરા અર્થમાં પર્યાયને પણ જાણી લીધો. એને જીવ તત્વને જાણ્યો એટલે એને આશ્રવ તત્વનો પણ નિર્ણય થઈ ગયો. એને જીવ તત્વનું અવલંબન લીધું એટલે મોક્ષ પર્યાયની પણ એને અંદરમાં પ્રતીતિ થઈ ગઈ. તો હવે એ પ્રમાણ જ્ઞાન અનુભવમાં હોય કે અનુભવમાંથી બહાર, જન્મ અનુભવના કાળમાં થાય છે. ધારાવાહી અનુભવમાંથી બહાર આવ્યા બાદ પણ પ્રમાણ જ્ઞાનની ધારા ચાલુ છે. બોલો, અહીંયા બેઠા છો તો ઓલું જ્યુસ સ્કીમમાં જે પણ તમારું કયા નંબર પર છે અક્ષયભાઈ ઘર? 10 નંબર. એ 10 નંબરમાં અમારું ઘર છે 8 નંબર. હા 8 નંબર. એડ્રેસ તો બરાબર બોલો. પ્રતીતિ છે ને 8 નંબરમાં, 8 નંબરના રોડ પર જે ઘર છે એ ઘર મારું છે, સમજાય છે? એવી પ્રતીતિ ધરાવાય, એવું જ્ઞાન ધરાવાય અહીંયા પણ ચાલુ છે કે નહીં? ઘરની બહાર છો, હોલીડે પર જાઓ તો 20-25 દિવસ બહાર હો, ખ્યાલ આવે છે? જતા નહીં એટલા બધા દિવસ, હે? હા 20-25 દિવસ બહાર હો તો પણ ઓલું ઘર મારું છે એવી પ્રતીતિ, ઘરની બહાર હોવા છતાં એવી પ્રતીતિ નિરંતર અંદરમાં, એવી ધારા, એવી જ્ઞાનની ધારા નિરંતર ચાલુ છે કે મારું છે ને અમારું નથી. આહા, પ્રમાણ જ્ઞાન. ઓહો, પ્રમાણ જ્ઞાન નો જન્મ એટલે શું કહેવાય? હવે ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો આ થઈ ગઈ વાત. નેક્સ્ટ પોઈન્ટ, પ્રમાણ જ્ઞાન નો કાળ. ચલો જલ્દી, કાળ કાળ કાળ, આખો પ્રમાણ જ્ઞાનની જ વાત ચાલે છે. એક્સિલન્ટ, વેરી ગુડ, લખ્યું છે અહીંયા. હા, ઓકે ઓકે. પ્રમાણ જ્ઞાન નો કાળ સાદી અનંત કાળ. એટલે માટે શું કીધું કે પાછેવ જ્ઞાન, પાછેવ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. મતિ શ્રુત અવધિ મન પર્યાય ને કેવળ જ્ઞાન એ પાછેવ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે. કારણ કે મતિ હોય કે શ્રુત હોય કે અવધિ હોય કે મન પર્યાય કે કેવળ હોય, એકવાર સમ્યક જ્ઞાન થયું, એકવાર સ્વપરનું ભેદ વિજ્ઞાન થયું, વિદેશી સંપ્રદાયમાં ફરમાવતા હતા, ઉદાહરણ આપતા હતા કે જેમ પહાડ હોય અને એના પર વીજળી પડે, જુદી ઉદાહરણ યાદ આવ્યું? પહાડ હોય અને એના ઉપર વીજળી પડે અને એના બે ટુકડા થાય, તો બે ટુકડા પહાડના થઈ ગયા તો એ પહાડ હવે સંધાશે? કેવી રીતે સંધાઈ શકે? તો કે એ સંધાય નહીં. એવી રીતે અહીંયા પ્રમાણ જ્ઞાન રૂપી પ્રજ્ઞા છીણી પડી અને રાગ અને જ્ઞાન જુદા છે. હું જ્ઞાન સ્વરૂપ છું ને આ રાગ મારું સ્વરૂપ નથી. પ્રભુ આ દેહ મારું સ્વરૂપ નથી, આ રોગ અને રાગ મારામાં પ્રવેશતા નથી. એવો શુદ્ધ ચૈતન્ય પ્રભુ પરમાત્મા હું છું, એવું જ અંદરમાં સાચું જ્ઞાન પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. એ પ્રમાણ જ્ઞાનની જાતિ મતિ હોય કે કેવળ હોય, જાતિ સમાન છે. એ મતિ કેવળ તો આપણે કહીએ ને પ્રત્યક્ષ પરોક્ષ કે વધારે ઓછું જાણવાના ભેદ છે, પરંતુ પ્રમાણ જ્ઞાન તો ધરાવાઈ સાદી અનંતકાળ સુધી રહે છે. ખબર ને મને તો આજે શું કરવું? બોલો, પ્રમાણ જ્ઞાન એટલું બધું ગજબ સમજાય છે ને કે કે પોઈન્ટ. ચલો આગળ. પછી કે છે, પછી આગળ બોલો. હવે બહુ સરસ પોઈન્ટ છે, તિર્યંશ નો જીવ. હવે વિચાર કરો, વિચાર કરો, આપણને આમ થવું જોઈએ અંદરમાં. તિર્યંશ અને નારકીના જીવો અંદરમાં પોતાના આટલી પ્રતિકૂળતા હોવા છતાં અંદરમાં પોતાના આત્માનો આશ્રય લે છે, તો નારકી નો જીવ ને તિર્યંશ નો જીવ પણ ત્યાં પ્રમાણ જ્ઞાન પ્રગટ કરી લે છે. કેવું જ્ઞાન છે નારકીના? સમ્યક દ્રષ્ટિ નારકીનું જ્ઞાન કેવું? બોલો જલ્દી, સમ્યક દ્રષ્ટિ નારકીનું જ્ઞાન કેવું? તો કે પ્રમાણ જ્ઞાન, નિર્દોષ જ્ઞાન, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન. કેટલા નામ આવડે છે 7 તત્વના નારકીઓને? તો કે કઈ નથી આવડતું, પરંતુ 7 તત્વનું ભય વાસે છે. આપણને તારે આ બધું તો આવડે છે, હવે છોડો ને હવે નહીં. ઘણા ને એવું એવું છે કે ભાઈ હવે આ બધું તો શીખી લીધું છે, વારંવાર શું એક ને એક વાત, નવો પ્રમેય નવો પ્રમેય. અરે આ વાત મૂળ પ્રયોજનની છે. અંદરમાં આ પ્રમાણે અગર ધ્યાનમાં મુખ્ય ગુણ અગર આ પ્રયોગમાં નહીં ઉતરીએ અને અગર આ પ્રમાણથી વસ્તુનો નિર્ણય કરીને અંદરમાં કયા પડકારને મુક્ત કરવો ગોળ કરવો આખી કળા અગર આપણે નહીં સમજીએ ને એ પ્રયોગમાં નહીં ઉતરીએ તો કાર્ય નહીં. શેરક્ષમ જ્ઞાનમાં કોઈ દમ નથી, કોઈ દમ નથી. એનું અહમ લઈને બેઠા તો એને તો પહેલા ઉતારીને આવજો. નિશ્ચય નિશ્ચય શું બોલીએ બહાર મંદિરની બહાર શું બોલીએ, તો શું ઉતારીને આવીએ બહાર, શું ઉતારીને આવીએ ચપ્પલ ને ને બધી વસ્તુ મૂકીને આવીએ ને. નિશ્ચય 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 એટલે જળ વસ્તુનો નિશ્ચય કે ભાઈ અંદરમાં કોઈ પણ પ્રકારનો અહંભાવ ક્ષયોપક્ષમનું માન કે પરદ્રવ્યનું કર્તૃત્વ એ બધા ભાવોને બહાર છોડીને અહીંયા ગુરુગમ એટલે કે ગુરુની વાણી સાંભળે એટલે સમર્પિત થઈને આવું કે જે વાત આવે એ વાત અંદરમાં આમ સરળતાથી ઉતરી અને આત્મા એ રૂપે પરણાવે. ચલો પ્રમાણ જ્ઞાન શું કીધું, આજ સુધી આપણને પ્રમાણ જ્ઞાનનો જન્મ નથી થયો એટલે દુઃખી છે. અને એ નારકીનો જીવ સુખી છે, એ થિરિયન્સ નો સમ્યક દ્રષ્ટિ સુખી છે, મહામત સુખી છે, એ આપણે કહીએ ને એ ચકલી ચકલી સમ્યક દર્શન કરી શકે. બોલો ખ્યાલ આવે છે? તો એ કે છે કે પ્રમાણ જ્ઞાન એ સુખ સ્વરૂપ છે. હવે આગળ પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે, બહુ સરસ ટીકામાં વાત લીધી છે. પ્રમાણ જ્ઞાન એક એક પોઈન્ટ બોલું છું પ્રમાણ જ્ઞાનના. પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે, કેમ? કારણ કે બહુ સરસ વાત કરી ટીકામાં કે પ્રમાણ શબ્દ પહેલા કેમ આવ્યો. ખરેખર જે સૂત્ર લખનાર સૂત્ર લખવાની જે પદ્ધતિ હોય ને એમાં જે ઓછા અક્ષર હોય ને એ પહેલા આવે, વધારે અક્ષર પછી આવે, એમ સૂત્રની બધી આખી પદ્ધતિ લખવાની. તો પ્રશ્ન ઉપાડ્યો કે નહીં પહેલા આવે કે નહીંમાં અક્ષર ઓછા છે ને પ્રમાણમાં અક્ષર, સમજાય છે? તો ટીકાકારે એનો ઉત્તર આપ્યો, બધી ટીકામાં મને આન્સર આ જ મળ્યો કે પ્રમાણ પૂજ્ય છે, કારણ કે પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુમાંથી એક અંશને મુખ્ય કરો ને એક અંશને ગૌણ કરો તો નહીં જ્ઞાનનો જન્મ થાય છે. એકાંત વસ્તુને પકડી લેશે તો ક્યારે પણ નહીં જ્ઞાનનો જન્મ નહીં. અને એની માટે આ સમ્યક એકાંત મિથ્યા એકાંત સમ્યક અનેકાંત મિથ્યા અનેકાંતનું આખું સ્વરૂપ અહીંયા આચાર્ય દેવ સમજાય. બોલો હવે કયો વિષય લઈએ ને કયો નહીં લઈએ, કેટલી બધી વાત છે, સમજાય ગઈ આ વાત? તો પ્રમાણ જ્ઞાન શું છે? પૂજ્ય છે. કેમ? કારણ કે પ્રમાણ જ્ઞાન એટલે કે પ્રમાણથી જાણેલી વસ્તુમાંથી હવે એક અંશને મુખ્ય અને બીજા બધા પડખાને ગૌણ કરવા વાળું નહીં જ્ઞાન છે. તો એ નહીં એ પ્રમાણ જ્ઞાનનો અંશ છે. નહીં શું છે? નહીં શું છે? પ્રમાણ જ્ઞાનનો અંશ છે. ચલો આગળ. હવે આગળ કે છે પ્રમાણ જ્ઞાન ના પ્રકાર. ચલો રાખો ચાર્ટ બનશે, પ્રમાણ જ્ઞાન ના પ્રકાર રાખો ચાર્ટ. કયો આવે છે ચાર્ટ? કે પ્રમાણ જ્ઞાન ના બે પ્રકાર. ટીકાના બધા ઘણા બધા પોઈન્ટ લઈ લઉં છું, 29 પોઈન્ટ માંથી ઘણા બધા પોઈન્ટ કવર કરી લઈએ છીએ, એક 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 પોઈન્ટ વાંચવાની તો પોસિબિલિટી નથી. પ્રમાણ જ્ઞાન નો ચાર્ટ, આખો ચાર્ટ આવ્યો છે. બે પ્રકાર છે પ્રમાણ જ્ઞાન ના બે પ્રકાર. પ્રમાણ ના બે પ્રકાર કયા? બે પ્રકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ. બરાબર છે? પ્રત્યક્ષ અને પરોક્ષ, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. આ તો ખબર છે બધાને, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. મતિ અને શ્રુત આપણે લેશું એનું થોડુંક ડિટેલ પછી, અમે ખાલી ચાર્ટ બનાવી લો. મતિ અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે અને અવધિ અને મલબ પર્યાય એ એક દેશ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન એ સકળ પ્રત્યક્ષ. તો આ રીતે પ્રમાણ જ્ઞાનના ભેદ પ્રભેદનો આખો ચાર્ટ બન. અગેન પ્રમાણ જ્ઞાનના કેટલા ભેદ? જલ્દી બોલો. થોડું થિયરી થિયરી છે પણ હવે જે વિષય આવે છે એ વિષય આપણે ભણવાનો. પ્રમાણ જ્ઞાનના કેટલા ભેદ? બે. કયા કયા? પ્રત્યક્ષ અને પ્રત્યક્ષના કેટલા ભેદ? બે. એક એક દેશ પ્રત્યક્ષ અને એક સકલ પ્રત. મનપ્રિય અને અવધિ જ્ઞાન વેરી ગુડ, અને કેવળ જ્ઞાન વેરી ગુડ, અને મતિશુદ્ધ જ્ઞાન પરોક્ષ. બરાબર છે? તો એ આખો એનો ચાર્ટ છે. હવે આગળ, હવે બહુ સરસ વાત છે. પ્રમાણ જ્ઞાનનો જન્મ આપણી પહેલા વાત લઈ લીધી, રિપીટ જ છે. પ્રમાણ જ્ઞાનનો જન્મ સંઘની પંચેન્દ્રિય જીવ જ કરી શકે. અસંગની જીવ એકેન્દ્રિય થી લઈને અસંગની પંચેન્દ્રિય, હા અસંગની પંચેન્દ્રિય જેને પાંચ ઇન્દ્રિય છે પણ મન નથી, પાંચ ઇન્દ્રિય છે પણ મન નથી એવા એકેન્દ્રિય થી લઈને પાંચ ઇન્દ્રિય છે પણ મન નથી એવા અસંગની સુધીના જીવો પ્રમાણ જ્ઞાનનો જન્મ નથી કરી શકતા. વિચાર કરો. તો કોણ કરી શકે પ્રમાણ જ્ઞાનનો જન્મ? તો કે સંઘની પંચેન્દ્રિયો છે, અને એ પણ પુરુષાર્થ કરે તો, એ પણ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે તો સંઘની પંચેન્દ્રિય પણ મળવું એ વસ્તુ જુદી છે. સંઘની પંચેન્દ્રિય પણ મળવું એ કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલી યોગ્યતા છે, અને એનો સદુપયોગ કરીને ભેદ વિજ્ઞાન કરીને પ્રમાણ જ્ઞાનનો જન્મ કરવો એ પુરુષાર્થ છે. એક એક પોઈન્ટ સમજાય છે? તો એ પોઈન્ટ છે કે સંઘની પંચેન્દ્રિય જીવ પ્રમાણ જ્ઞાનનો જન્મ કરે. પ્રમાણ જ્ઞાન, હવે નેક્સ્ટ પોઈન્ટ, પ્રમાણ જ્ઞાન એ કર્મના ક્ષયનું કારણ છે. પ્રમાણ જ્ઞાન એ કર્મના ક્ષયનું કારણ છે, મોક્ષમાં લઈ જવા વાળું જ્ઞાન છે. આપણે ગાઈએ છીએ ને, નાના મતિ શ્રુત જ્ઞાન ને લહે કેવળ જ્ઞાન આ તો કેવી. તો કોણ ગુરુદેશી કે છે ને, મતિ શ્રુત જ્ઞાન કોને બોલાવે છે? કેવળ જ્ઞાન ને. આ પ્રમાણ જ્ઞાન એ કોને બોલાવે છે? તો કેવળ જ્ઞાન ને. તો કર્મનો ક્ષય કરનાર, સંસારમાંથી છોડાવનાર આ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન એટલે નિર્દોષ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એટલે સાચું જ્ઞાન. જે દ્રવ્ય, જે પદાર્થ, જે તત્વનું, જે સ્વરૂપ, જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે ને કીધું છે, એ પ્રમાણે આપણે માનવું, જાણવું, અનુભવવું, એનું નામ પ્રમાણ જ્ઞાન. પોઈન્ટ સમજાય છે? સ્વમાં સ્વબુદ્ધિ અને પરમાં પરત્વ બુદ્ધિ. આપણે હમણાં શું કરીએ છીએ? પરમાં સ્વપર કરીએ છીએ, નથી કરતા. શું કરીએ? પરમાં સ્વપર કરીએ છીએ ને. પરમાં કોઈક પર નહીં, આ શરીર પર છે કે સ્વ છે? બોલો જલ્દી, પર છે કે સ્વ છે? તો કે છે તો પર, પરંતુ એમાં સ્વ અને બીજી બધી વસ્તુમાં પર. આ મારું, આ તમારું, આ સારું, આ ખરાબ, આ ઇષ્ટ, આ અનિષ્ટ, આ રાખવા યોગ્ય, આ છોડવા યોગ્ય, આ ગ્રહણ કરવા યોગ્ય, અને સંભાળો અને રાખો અને આમ કરો. શું કરીએ છીએ? તો કે પર પદાર્થમાં સ્વપરની બુદ્ધિ કરીએ. અહીંયાથી બહાર જશું તો સારા ચપ્પલ પહેરશું કે તારા ચપ્પલ પહેરશો? તમારા પહેરશો. કયા પહેરશો? બોલો. કેવું કેવું ભેદ વિજ્ઞાન થઈ જાય છે ને. 50 જોડી ચપ્પલો એમાંથી કોને ગ્રહણ કરશો? કેટલા ગ્રહણ કરશે? 49 પેર્સ ઓફ શૂઝ ગો. અને એક બોલો જલ્દી, કેમ? કારણ કે એમાં શું છે? તો શું કરીએ? એટલે તમારું શું કેવું છે? એટલે અમે બહાર જઈને, નહીં નહીં, એટલે તમારું કેવું શું છે? અમે બહાર જઈને કોઈ પણ ચપ્પલ પહેરીએ એમ? બોલો. અરે વ્યવહારની વાત અલગ છે, માન્યતાની વાત કરીએ છીએ. કે એક એક પર પદાર્થ જે તારા સંયોગમાં આવે છે, જે ઉદય પ્રમાણ સામગ્રી મળે છે, એ સંયોગોમાં કેવું એકત્વ પણ થઈ જાય છે, જે શરીરમાં જાય, અને જે સંયોગ પરિવાર, ઘર, કુટુંબ, ધંધો, વ્યાપાર, જે પણ ઉદય પ્રમાણ સામગ્રી આપણને નિકટતામાં મળી, બધાનો ઉદય અલગ છે કે નહીં કહો? બધાની સામગ્રી અલગ છે કે નહીં કહો? બધાના શરીર સંયોગમાં આવ્યા છે અલગ છે કે નહીં કહો? ઘર પરિવાર અલગ છે કે નહીં કહો? અરે ભૂલો. તો જે સામગ્રી અને જે ઉદય પ્રમાણ વસ્તુઓ મળે છે, એમાં જીવ પર હોવા છતાં પણ એમાં શું કરી લે છે? એમાં શું કરી લે છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એક એક વસ્તુ તમે જો, અવાર હોય કે નખ હોય કે આંગળા હોય કે શરીર હોય કે પર વસ્તુ હોય, જે પણ હોય એમાં મારે અમારું, અસાર, અસાર, અમાર રાગ, અમાર દ્વેષ શું કરે છે? તો કે આ પ્રમાણાભાસ છે, આ અજ્ઞાન છે, આ સદોષ જ્ઞાન છે, આ મિથ્યા જ્ઞાન છે કે નહીં કહો? હવે આમાં સ્વ તો ક્યાંય ઉભો જ નથી, આમાં સ્વની તો કોઈ ખબર જ ન પડી. આમાં સ્વ તત્વ આખો શું થઈ ગયો? આચ્છાદિત થઈ ગયો, ઢંકાઈ ગયો, ગૌણ થઈ ગયો, એનો અનાદર થઈ ગયો. અરે આ અનાદર વૃત્તિ એ જ અપરાધ વૃત્તિ છે એમ ગુરુદેશી પરમાર. થોડું થિયરી લાગતું હશે પણ બહુ જ સમજવા જેવો આખો ચેપ્ટર છે. સમજાયું? તો પ્રમાણ જ્ઞાનની વાત કરી. હવે કે છે, સમ્યક દર્શન પૂર્વક જ્ઞાન પ્રમાણ જ્ઞાન નામ પામે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જ્ઞાન સમ્યક ક્યારે કહેવાશે? જલ્દી, આ તો શીખ્યા છે આપણે. જ્ઞાન સમ્યક નામ ક્યારે પામશે? અને ચારિત્ર સમ્યક ચારિત્ર નામ ક્યારે પામશે? તો કે સમ્યક દર્શન પૂર્વક જ્ઞાન પ્રમાણ જ્ઞાન નામ પામે. જે જે જ્ઞાને, જે અંશને, જે સ્વભાવને મુખ્ય કર્યો, ઉર્ધ્વ કર્યો, એની મહિમા કરી, અને એ વિષયને અદભુત રીતે શ્રદ્ધાને સોંપ્યો, અદભુત રીતે શ્રદ્ધાને સોંપ્યા બાદ શ્રદ્ધાએ એના પર અહમ કર્યું, અને શ્રદ્ધાએ અહમ કરતા જ્ઞાન પ્રમાણ અને ચારિત્ર પણ પ્રમાણ. અરે પ્રભુ સમજાય છે ને બધાને? તો સમ્યક દર્શન પૂર્વક જ્ઞાન એ પ્રમાણ એટલે કે એ સાચું જ્ઞાન એ સમ્યક. અજ્ઞાન અને નવ પૂર્વનું જ્ઞાન થઈ જાય કે અલ્પ જ્ઞાન હોય, એક ક્ષયોપશમ ના ઘટઘટ વાળું જે જ્ઞાન છે એ મારું સ્વરૂપ નથી. પરંતુ આત્માને જાણતું, આત્માનું આશ્રય લેતું, આત્માનું ભેદન કરતું પરંતુ જે જ્ઞાન છે એ જ્ઞાન મારું છે. જે જ્ઞાન પોતાને જાણે, પોતાને જાણવામાં લાગે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન. જે જ્ઞાન પોતામાંથી નીકળે અને પર સન્મુખ ચાલ્યો જાય અને એ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા એ જ્ઞાન પરમાં વેડફાઈ જાય, દુરુપયોગ થાય, એ જ્ઞાન ખરેખર મારું જ્ઞાન જ નથી. એટલે કીધું ને ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન જ નથી. કારણ કે જ્ઞાન નીકળે છે શેમાંથી, તો એનું કર્તવ્ય શું છે? એ જ્ઞાનનું કર્તવ્ય શું છે? જેમાંથી નીકળે છે એને જાહેર કરે, જેમાંથી નીકળે છે એમાં ઠરે, જેમાંથી નીકળે છે એમાં લીન થાય, જેમાંથી નીકળે છે એમાં સ્થિર થાય, જેમાંથી નીકળે છે એને પ્રસિદ્ધ કરે, એને જાહેર કરે. એ જ જ્ઞાન સાચું જ્ઞાન છે અને એ જ પ્રમાણ જ્ઞાન છે. અને એનું પ્રમાણ જ્ઞાન એક સમયમાં જ આપણે પ્રગટ નથી કર્યું. કઠિન પડે છે કે બોર થશે? જલ્દી બોલો. આ પ્રમાણ જ્ઞાન. ચલો આગળ. સમ્યક દર્શન પૂર્વક, બરાબર. હવે અહીંયા કે છે કે સમ્યક, આપણે બે ભેદ કર્યા ને, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. એકાંત ભૂલી જાઓ. સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. તો સમ્યક અનેકાંત, સમ્યક અનેકાંત એ પ્રમાણ જ્ઞાન છે અને મિથ્યા અનેકાંત એ પ્રમાણભાસ છે. સમ્યક એકાંત એ નય જ્ઞાન છે અને મિથ્યા એકાંત એ નય ભાસ છે. ચલો થોડો વિષય આગળનો ટચ કરો. લેશું આખો વિષય લેશું નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ તો નહીં લેવા, એના પછી. સમ્યક શું કીધું? જલ્દી શું કીધું? જલ્દી. સમ્યક અનેકાંત એ પ્રમાણ જ્ઞાન અને સમ્યક નહીં, મિથ્યા અનેકાંત એ પ્રમાણભાસ અને સમ્યક એકાંત એ નય જ્ઞાન અને મિથ્યા એકાંત. ચલો વેરી. હવે લાસ્ટ પોઈન્ટ, પ્રમાણ જ્ઞાનનો લાસ્ટ પોઈન્ટ. હવે કે છે કે જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું, સાંભળજો એક 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 પોઈન્ટ. પ્રમાણ જ્ઞાન ઉપર આજે આખું ચાલ્યું છે, એનું ચિંતન કરજો. હવે મારે આવું પ્રમાણ જ્ઞાન પ્રગટ કરવું છે પ્રભુ. ગુરુદેવજી આપ મળ્યા, આપે જે તત્વનું પ્રતિપાદન કર્યું, જે મૂળ વસ્તુ સ્વરૂપ અમારી સમક્ષ મૂક્યું, આચાર્ય પરંપરા દ્વારા જે ગ્રંથોની રચના થઈ અને એમાં જે મૂળ તત્વ આવ્યું, એ મૂળ તત્વ અમારી સામે મૂક્યું, એ મૂળ તત્વનું હવે અમે જ્ઞાન, એ મૂળ તત્વનો આશ્રય અને એ મૂળ તત્વનો નિર્ણય કરવામાં હવે અમે અમારો ઉપયોગ સમર્પિત કરવાનો. એવી અંદરથી ભાવના થઈ. હજુ કહું છું, ઉદયનો કોઈ ભરોસો નથી, ઉદયનો કોઈ ભરોસો નથી. જે આ શરીર અને સંયોગોના ભરોસે બેઠા છે એ નિયમથી દુઃખી થવાના છે. અને જે આ અનુકૂળતામાં સ્વસ્થ શરીર છે, ઇન્દ્રિય ચાલે છે, વંચાય છે, સમરાય છે, વિચારી શકો છો, પૂરેપૂરો આખો ઉપયોગનો આખો વ્યાપારને એને સદુપયોગમાં લગાડો. ઉદયનો કોઈ ભરોસો નથી. આ શરીરમાં રોગ ઘેરાઈ જશે, તત્વજ્ઞાનનો અભ્યાસ અને ભેદ જ્ઞાનનો અભ્યાસ નહીં હોય તો ઉદયમાં ઉભા નહીં રહી શકો. ખરેખર કહું છું, થોડીક વેદના આવશે તો જીવ એમાં હલી જશે, ઉભો નહીં રહી શકે, બેર નહીં કરી શકે, સહન નહીં કરી શકે. એટલો આસક્તિપૂર્વક એમાં જોડાઈ જશે કે એ શરીરની આસક્તિને એ પરગ્રહની આસક્તિમાં એ નવા નવા એવા ચીકણા કર્મો બંધાશે કે એ ચાર ગતિ 84 લાખ યોનિઓમાં એકલા જઈને રખડીને ભોગવવા પડશે, કોઈ સાથે નહીં. જે આ જ્ઞાન ઉપલબ્ધ થયું છે, જે આ પુણ્યના ઉદયમાં જે આ સંયોગો ઉપલબ્ધ થયા છે, જે સત્ય માર્ગ આપણને મળ્યો છે, એ માર્ગ પર હવે ચાલવાની પૂરેપૂરી ભાવના તો ભાવો પ્રભુ. એ નિર્ણય અંદરમાં થવો જોઈએ કે હું કોણ છું. હજારો વાર દિવસમાં યાદ આવવું જોઈએ કે હું કોણ છું. પોતાના સ્વરૂપને પોતાના ઉપયોગમાં ઉપાડો. આ પ્રમાણ જ્ઞાન પ્રગટ કરવા પહેલાનો અભ્યાસ છે, આ પ્રેક્ટિકલ અભ્યાસ છે. આ ઉદયને ઘેર રૂપે જો, આ જેમ દર્પણમાં કોઈ જે પદાર્થ ઝલકતા નથી, આવતા નથી, પ્રવેશતા નથી, એવી રીતના જ્ઞાન દર્પણમાં કોઈ આ જે પદાર્થ છે, આ શરીર એ ખરેખર જે છે, આ જે છે, આ મારું નથી, આ હું નથી, એવું લાગવું જોઈએ તો આની આસક્તિ છૂટશે. આમાં ભિન્નતા લાગવી જોઈએ કે આ ભિન્ન છે પ્રભુ, આ જળ છે, આ માટી છે, આ રાખ થઈ જશે, આની પર્યાય બદલાઈ જશે, ઉદય પ્રમાણમાં કાર્ય થશે, હું આમાં કોઈ ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. ઉભાવા પડી ગયા, બેઠા બેઠા પડી ગયા, હાર્ટ ફેલ થઈ ગયો, વયા ગયા, એક્સિડન્ટ થઈ ગયો, બીમાર થઈ ગયા, અરે શું છે આ કહો? તો કે આ ઉદયની વિચિત્રતા છે. કેવા આપણે કહે ને, આપણે બેહોશ થઈને પડ્યા છે. કેમ છો? કેમ છો બોલો ઉપમાવી. બરાબર છે, હમણાં બધું બરાબર, એકદમ બરાબર છે, બધું બરાબર છે. કોને જોઈને બોલો છો, કોને જોઈને બોલીએ છે, ક્યાંથી માપદંડ કરીએ છીએ, ક્યાં ઉભા રહીને બોલીએ છીએ, ક્યાંથી જોઈએ છીએ પોતાને, પોતાના અસહયોગી તત્વ અસહયોગી તત્વને ક્યારે અસહયોગી રૂપે જોયો ને, આ સહયોગ સહિત જ જોયો, આ ભેળસેળ સહિત જ જોયો, હું શરીર વાળો હું ગોરો બરાબર બધું બરાબર બધું હમણાં બરાબર નથી, હમણાં તો બહુ ખરાબ ટાઈમ ખરાબ ચાલે છે ને, હવે ટાઈમ સારો બોલો, ટાઈમ ખરાબ ચાલે છે, ટાઈમ સારો ચાલે છે, હવે બધું બરાબર છે, બરાબર નથી, કોના ભરોસે જોયો છો, કોના ભરોસે ઉભા છો, કોના ભરોસે બેઠા છો, ચલો જલ્દી તો શું કીધું, જે જીવને શું વાત લાસ્ટ વાત હતી, હા સમ્યક અને કાન હે, પ્રમાણાભાસ પ્રમાણ જ્ઞાન, નયાભાસ નય જ્ઞાન, પૂરું કરું છું સમય થઈ ગયો, લાસ્ટ પોઈન્ટ પ્રમાણ જ્ઞાન, હું તો આજે એટલી કોન્ફિડન્ટલી આવી હતી ઘરેથી, એટલી કોન્ફિડન્ટલી સાચી કહું છું, પ્રમાણ જ્ઞાન પણ કરીશ, નયનું પણ સ્વરૂપ લઈ લઈશ, સમ્યક એકાન ભવ્ય કે ભાઈ ઠંડી પર, તું પ્રમાણ જ્ઞાન પણ પૂરું કરે તો એટલું તો પૂરું કરે, આખું બહુ સ્વરૂપ ખરેખર કોઈ કોઈ સૂત્ર એવા છે ને ભાઈ કે એમાં આપણે કહીએ ને જલ્દી પૂરું, અક્ષયભાઈ પણ કીધું કે ભાઈ જે વિષય આવે એ વિષયને આમ શાંતિથી લો, સમજાય છે, એનું રસાસ્વાદન એનું ભાવાસન તો થવું જોઈએ, હવે એક આ પ્રમાણ જ્ઞાન સમજીને જીવ પોતાનું કાર્ય ન કરી શકે, આ આખી મુખ્ય ગોળની વિધિ બતાવી દીધી, આખી સર્વાંગ વસ્તુ સ્વરૂપ આખું જે અંદરનું તત્વ છે, તત્વ એ તત્વને જાણવું એ જ પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન નિર્દોષ જ્ઞાન સમ્યક જ્ઞાન, બસ એટલું યાદ રાખ, પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક, આવું સમ્યક જ્ઞાન હોય પ્રભુ હવે મને પ્રગટ, એની માટે આખું જીવન જે શેષ જેટલું મનુષ્ય ભવનું આયુષ છે એ આયુષ સમર્પિત હવે મારે મારા આત્મતત્વ અને આત્મકલ્યાણ માટે, ચલો લાસ્ટ પોઈન્ટ, પ્રમાણ જ્ઞાન જેને પ્રગટ થયું એ જીવ, ખરેખર 15મી ગાથા યાદ આવે છે, આહા જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ, જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ, અને જેને આત્માની અનુભૂતિ થઈ ગઈ, અબાધ સ્પષ્ટ એવો જે આત્મતત્વ છે એની અનુભૂતિ થઈ ગઈ, સકળ જીન શાસનનો જ્ઞાતા છે, આવી કે નહીં વાત, સકળ જીન શાસનનો જ્ઞાતા, એટલે જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એને ખરેખર આત્મતત્વની ઓળખાણ તો થઈ ગઈ, પરંતુ એને સમસ્ત જે જીવેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં જે અદભુત સિદ્ધાંતો આવ્યા છે એ બધા સિદ્ધાંતોનો વિશ્વાસ એને થઈ ગયો, જેને પ્રમાણ જ્ઞાન છે એને નિશ્ચય વ્યવહારનો નિર્ણય નથી, જેને પ્રમાણ જ્ઞાન છે એને નિમિત્ત ઉપાદાનનો નિર્ણય થયો ગયો, જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એને ચાર અભાવનો, ચાર અભાવ એટલે ખરેખર ચાર અભાવનું સ્વરૂપ એટલું બધું અદભુત છે, જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એને ચાર અભાવનો નિર્ણય છે, ઓ પ્રાગ અભાવ પ્રધ્વંસાવા, ઓહો આ વર્તમાન પર્યાયમાં ભૂત ભાવિ પર્યાયનો અભાવ છે, ઓ ભૂતની પર્યાયમાં ગમે તે થયું વર્તમાનમાં મારું કાર્ય કરવામાં સક્ષમ છે, આ જીન શાસન તો જુઓ આ કેટલું ઉદાર જીન શાસન છે, કે ભૂતમાં ગમે તેવા પાપ કરી રહ્યા હોય અરે પ્રભુ તું તો વર્તમાનમાં પ્રભુ છે ને, વર્તમાનમાં તારી પર્યાયમાં ભૂત ભાવિ પર્યાયનો અભાવ હોવાના કારણે તું વર્તમાનમાં તારું કાર્ય કરી શકે, વર્તમાનમાં એવો પુરુષાર્થનો પડતો હોય તો કે જે પ્રભુ તું ભવિષ્યમાં તારું કાર્ય કરીશ, કારણ કે વર્તમાનની પર્યાય અને ભાવિની પર્યાયમાં, કેટલી ગજબની વાત, એને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એને ચાર અભાવ, નિશ્ચય વ્યવહાર, નિયમિત ઉપાદાન, ક્રમગત પર્યાય, પાંચ ભાવ, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો વિષય, ગુણસ્થાન, આજે સમસ્ત એટલે કે સિદ્ધાંતોનો જાતા થઈ ગયો, એ નિર્ધાર થઈ ગયો, જેને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એ નિર્ધાર થઈ ગયો, એ નિશંક થઈ ગયો, એ નિર્ભય થઈ ગયો, એ નિશંક થઈ જવાનો છે, અને અલ્પકાળમાં પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું એ જીવ અલ્પકાળમાં સિદ્ધોની ટોળીમાં અલ્પકાળમાં સમાવેશ પામવાનો છે, બોલો હવે આવું સાંભળીને કોઈને ખુશી નથી, ઠીક છે થશે જે જીવો જવાના છે જશ, અરે અમે જશું ભાઈ, અરે આ કાળમાં અમે પ્રમાણ જ્ઞાન પ્રગટ કર્યું, અમે સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું, એક ભાવ અંદરમાં હોય, હજી કહું છું શૈવક્ષમ જ્ઞાનના આપણે કહે ને મદમાં ગાફિલ નહીં થયું, ક્રિયાકાંડના મદમાં ગાફિલ નહીં, જે ગુરુદેશે જે જે સ્થાનમાંથી આપણને છોડાવ્યા અને ઉપાડ્યા, એ કિચડોમાંથી જે ઉપાડીને આપણને આપણા સ્વભાવ સુધી લાવવા માટેનો પૂરેપૂરો આખો જીવન સમર્પિત કર્યું, એ ગુરુના ભાવોને સમજો, એ તત્વને સમજો, ક્યાં લઈ જવા માંગો, આપણે ક્યાંય અટકતા હતા આપણને ગુરુની વાણી યાદ આવી જોઈએ, ખ્યાલ આવે છે, ક્યાંય કોઈ વાણીનો મદ, કોઈ કોઈ શૈવક્ષમનો મદ, મદ એટલે કર્તૃત્વ, એના દલ પર પોતાનું માપ, એના દલ પર પોતાને મહાન માનવાની વૃત્તિ છોડો હવે, આ બધું ઉદ્યાધીન છે, આજે છે કાલે આનો શું ભરોસો કરવો, આ ઉદ્યાધીન છે કે નહીં, બધું આ મરવું ને બેસવું ને આ બધું આ ઉદ્યાધીન છે, આજે છે કાલે નહીં હોય, આની પરાધીનતા ન હોય પ્રભુ મને, સાંભળવાના પણ ન હોય ને સંભળાવવાના ઉત્પન્ન હોય, કારણ કે આ ઉદ્યાદિન કાર્ય છે, આ મારું કાર્ય નથી, આમાં હું નથી, આનો હું કરતા નથી, આ મારા અધીન નથી, બરોબર, આને હું કાયમ રાખવા માંગીશ તો નહીં રહે. શિવક્ષમ જ્ઞાન કાયમ નહીં રહે. એક એક સમયના ભાવો એક એક સમયમાં નાશ પામે છે. કયા ભાવના આશ્રય પોતાનું મત કર. એ પર્યાય પર્યાયો સે પાર, પર્યાયો સે પાર, ત્રિકાલી ધ્રુવ કા સદા સહારા હે. પર્યાયો સે પાર, પર્યાયો સે પાર, ત્રિકાલી ધ્રુવ કા સદા સહારા હે. દિગંબરે જેને દિગંબર ધર્મ પ્યારો છે બધા એક સાથે ગાશે. દિગંબરે વેશ ન્યારા હે, નિર્ગ્રંથો કા માર્ગ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યાર. એટલે ક્લાસ પૂરો થઈ ગયો એમ, બોલે પેકિંગ કરવા માંડ્યા. નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા હે, દિગંબર વેશ ન્યારા. આવી દશા, આવું પ્રમાણ જ્ઞાન, આવું સમ્યક જ્ઞાન, આવું નિર્દોષ જ્ઞાન, આવું સાચું જ્ઞાન આપણા બધાના જીવનમાં પ્રગતિમાં પ્રગટ થાય એવી મંગળ ભાવના સાથે પ્રમાણ જ્ઞાનની ચર્ચા આજે કરી. નેક્સ્ટ ટાઈમ જયારે મળશું ત્યારે આપણે નવી જ્ઞાનની ચર્ચા સાથે મળશું. એ પણ એક અદભુત વિષય છે. એના પછી આ સમ્યક અનેકાન અને મિથ્યા અનેકાન, સમ્યક એકાન અને મિથ્યા એકાન, એનું પણ સ્વરૂપ એટલું બધું સરસ છે. ટીકામાં આખા એના ઉદાહરણો આપ્યા છે. એટલું બધું અદભુત સ્વરૂપ અને સરળતાથી આખો વિષય સમજાયો છે. સમય મળે તો જરૂરથી ગ્રંથ ખોલજો અને ટીકા વાંચજો અને વાંચીને આવશો તો તમને વિશેષ આનંદ આવશે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર, ઇસ ખેલિયે જીનવાણી માત કો વંદના શત બાર હૈ. ઇસ ખેલિયે જીનવાણી માત કો વંદના. બને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સંતારસનું પાન કરાવનારી, અનેકાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો.